વાલી ઘાયલ થયા પછી ભગવાનની સાથે થોડાક ભક્તિભાવથી થોડોક આવેશ પણ ખરો એમ વાત કરતા કરતા આખરે વાલી પોતાનો અહંકાર છોડી ભગવાનના ચરણમાં સમર્પિત થઈ ગયા પછી ભગવાનને કહે છે, પ્રભુ ગમે તેવો તોય હું પાપીને અપરાધી છું, છતાંય અંતકાળે તો મારું શરણ એ આપ જ છો, હું ગમે એટલો પાપી છું પણ અંતે તો આપ જ મારું શરણ છો. આવી વાત ખૂબ હૃદયપૂર્વકની કોમળ ભાવથી એક ભક્તિભાવથી વાલીને બોલતો સાંભળી ભગવાને વાલીના મસ્તક ઉપર વાત્સલ્યથી એક ભક્ત ભાવથી ભગવાને ખૂબ જ ભાવથી વાલીના માથે હાથ ફેર્યો. એક વાર જે કઈ અપરાધ હતો એની સજા પણ કરી અને અપરાધનો સ્વીકાર કરી લીધા પછી ભગવાને એને એટલો જ પ્રેમ અને વાત્સલ્ય પણ આપ્યો. વાલી પાસેથી એટલું જ શીખવાનું કે કરેલા અપરાધને સ્વીકાર કરી લઈ અને ભગવત ચરણે સમર્પિત થઈએ તો જરૂર ભગવાન વાલીની માફક વાત્સલ્ય ભાવથી આપણો સ્વીકાર કરી લે. એટલે ભગવાને માથે હાથ ફેરવતા કહ્યું, અચલ હો, ફરી તું જીવંત થા. રામે કહ્યું કે હજુ પણ તારે જીવવું હોય, આ શરીર રાખવું હોય, અચલ કરો તન, તારા શરીરને હજુ સ્થિર કરવું હોય અને પ્રાણ રાખવો હોય રાખ. એટલે ભગવાન એને જીવતદાન આપી રહ્યા છે, સજા કરીને ફરી પાછી ક્ષમા પણ આપી રહ્યા છે. વાલી કહે છે કે પ્રાણીધાન, આપ તો દયાળુ છો, હું અપરાધી છું, છતાંય કૃપા કરીને આપ મને જે કંઈ આપી રહ્યા છો એના માટે સાંભળો. જન્મ ઋષિ મુનિઓ કેટલાય જન્મો સુધી કેટલાય ઋષિઓ જન્મી જન્મી જન્મીને ભગવાનના નામનું જતન કરી રહ્યા છે, સ્મરણ કરી રહ્યા છે સતત. અને એ ઋષિઓ અનેક ઋષિઓ જન્મ લઈ લઈ લઈને ભગવાનના નામનું ભગવાનના સ્વરૂપનું ભગવાનની ભક્તિનું જતન કરે અને રામ રામ કહી અંતે રામ કહીને ફરી પાછા આવત નહી. ભગવાનનું નામ દઈને અંતે ફરી ક્યારે પાછા આવતા, અંત રામ કહી અંતે રામ કહ્યું અને ફરી આવત નહી. આ 84 માંથી ભગવાન છોડાવી લે અંત રામ કહી ઘણા નો અવળો અર્થ કરે છે, અંતે રામ આવે જ નહીં એમ કહે છે. જે જન્મ ઋષિઓ જન્મો જન્મ વનની અંદર અરણ્યમાં આશ્રમની અંદર રહીને સતત ભગવત સ્મરણ ચિંતન કરતા હોય અને એને ભગવાનનું નામ કહ્યા પછી ફરી પાછો આવે ખરો, અંત રામ કહી આવત નહીં. ફરી ક્યારે પાછું આવવાનું આ લક 84 થતું નથી. હે પ્રભુ, જેના નામ પ્રતાપથી જેના નામના નામની શક્તિ દ્વારા ભગવાન શંકર કાશી ની અંદર મુક્તિ આપે છે, પાપી હોય કે પુણ્યશાળી હોય, વિદ્વાન હોય કે મૂર્ખ હોય, ભગવાન રામ નામના બળે શંકર ભગવાન કાશીની અંદર સૌને સમાન મુક્તિ આપે છે, સદગતિ આપે છે, દરેકને સદગતિ, ગરીબ હોય કે તવંગર હોય, જ્ઞાની કે અજ્ઞાની, પાપી કે પુણ્યશાળી, બ્રાહ્મણ કે કોઈ પણ શુદ્ર દરેકને ભગવાન શંકર કાશીમાં રામના નામના આશ્રયે સદગતિ પરમ ગતિ આપે છે. એવા પ્રભુ ના બળથી શંકર જેને આવી મુક્તિ આપે છે એ ભગવાન અત્યારે મારી નજર સમક્ષ સાક્ષાત અહીંયા આગળી ઉભા છે. પ્રભુ આવું કઈ ફરી બનવાનું છે? ક્યારે બને છે ખરું? મૃત્યુના સમયે ભગવાન સ્વયં સામે પ્રગટ હોય અને પ્રાણ જતા હોય એવું કઈ બને ખરું? તો એટલે કે છે બહુરી કે પ્રભુ એ વાલી છે, વનની અંદર રહેવા વાળો છે, પણ આટલો અહંકાર છૂટી ગયા પછીથી ભગવદ પરાયણ ભગવતનું ભગવાનનું શરણ સ્વીકારી લીધું છે તે વખત કહે છે પ્રભુ ફરી કઈ આવો અવસર આવવાનો હતો. એક વાર આવે જીવનની અંદર તક એક વખત મળી જાય એને પકડી લેતા આવડે તો પાર ઉતરી જાય. એટલે વાલી પણ અહીંયા આગળ કહે છે કે તમે પ્રભુ મને જીવતદાન આપવાનું કહ્યું ખરું, પણ સોદો કરવો હોય તો કંઈક લાભનો કરીએ કે અત્યારે તમે આપો અને પછી ફરી મૃત્યુ સમયે તમે હાજર થવાના છો? એ શક્ય નથી. તો કે મારે જીવનદાન પણ જોઈતું નથી, જો આજે આપ જીવનદાન આપતા હો તો લઉં. કારણ વાલીમાં એ શક્તિ હતી કે રાવણને બગલમાં ઘાલી રાખીને દરિયા કિનારે પ્રાતઃ સંધ્યા કરી રહ્યો હતો. હવે સુગ્રીવે કહ્યું છે કે હું સીતાજીની ખોજ કરાવી આપીશ, પણ વાલી જો ધારે તો લંકામાં જઈને રાવણને આમ બોચે પકડી અને સીતાજીને લઈ આવી શકે એમ હતો. આટલી તાકાત હતી કે જેણે બગલમાં ઘાલેલો કે આમ હાથ પગથી આમ હરવર્યા કરે 20 હાથ ને 20 પગ, અને એમાં વાલી પ્રાતઃકાલની દરિયા કિનારે સંધ્યા કરવા બેઠો હતો. અને રાવણે આવીને પડકાર્યો, હે વાનર હું કોણ છું તું જો, ચાલ લડવા બેસી જા, કેમ આમ બેસી રહ્યો છું કારની માફક, એમ પડકાર્યો રાવણને. તો એ કઈ ના બોલ્યો. 2-4 વાર પછી રાવણે વાલીને લાત મારી, એટલે વાલી આમ પકડી અને ગાલી દીધો બગલમાં અને પોતાની સંધ્યા વંદન પૂરું કરેલું. જે નિત્ય નિયમ પૂરો કરેલો, પણ એ નિત્ય નિયમ પૂરો કરતા સુધી જેને બગલમાં દબાવી રાખ્યો ને તે પરસેવો પરસેવો છૂટી ગયેલો અને હાથ પગ એકી સાથે હલાવે. પણ આવીને એના પિતા ઋષિએ પાછો એને છોડાવેલો, ત્યારથી વાલીનું નામ લેતો નહીં. અને અહીંયા ભગવાન જો એમ વિચાર્યું હોય કે વાલીને જીવતો કરી દઈશ તો હમણાં જઈને ચપટીમાં લઈ આવશે, પણ એ કામ કરવા દેવું નહોતું ભગવાને. ભગવાને કહ્યું તો તારા પ્રાણ અચલ કર, એમાંથી લાભ પણ થવાનો હતો. પણ ભગવાન ભક્તને સદગતિ આપી રહ્યા છે અને જે ભૂમિનો ભાર ઉતારવો છે, અહંકાર ઉતારવો છે કે જો આને કરીશ તો વાલી એમને જ કામ કરી આવશે અને રાક્ષસો બધા એમને જીવતા રહી જશે. એટલે ભગવાને એની ઈચ્છા મુજબ એને સદગતિ આપી, ભગવાને પોતાની ઈચ્છા મુજબ એને જીવતદાન આપી શક્યા નહીં. આમ ભક્તને આધીન ભગવાન થઈ ગયા. ભગવાને પોતાની ઈચ્છા કરી કે લે પ્રાણ આપું તને જીવતદાન આપું. ભગવાને ભક્તની ઈચ્છા આધીન થઈ ગયા. માધવો ભક્તવત્સલ, આ ભક્તવત્સલ કે પોતાનું નામ મારતો તને જીવતો જ રાખવો છે, લઈ આવે ને પછી તારે ફરી જવું હોય તો જતો રહી જાય એમ કહી શક્યા હોત. પણ ભગવાને પ્રભુ બહુરી કે પ્રભુ આશી બનહી બનાવા, ફરી આવી આવો તક કે આવો અવસર પ્રાપ્ત થવાનો હતો કે મૃત્યુના સમયે આપ પ્રત્યક્ષ હો. વાલી પ્રભુની સાથે વિનવી રહ્યો છે અને સદગતિ પ્રાપ્ત કરી રહ્યા છે કે પ્રભુ સો નયન ગોચર એ દ્રષ્ટિ સમક્ષ આવીને ઉભા હોય, જાસુ ગુણ જેના જેનો વૈભવ જેના સદગુણો આ નહીં કહીને વેદો પણ નિત્ય ગાયા કરતા હોય. પરબ્રહ્મ કોણ ક્યાં દેખાય છે તે કે એ નહીં, આ જગત છે તો એ નહીં, આ મૂર્તિ છે તો એ નહીં, નેતિ નેતિ ન ન બધું જ બાદ કર્યા પછી નિષેધ શેષો જયતાદ અશેષા. જેમ ગજરાજ પ્રાર્થના કરે ભગવાનને ગજગ્રાહ ગજેન્દ્ર મોક્ષની અંદર, અને છેવટે ભગવાનને એક કમલનું પુષ્પ અર્પણ કર્યા પછી કહી કે નિષેધ શેષો જયતાદ અશેષા, બધું જ બાદ કરતા જે બચે તે આપ છો. કેવી રીતે? કે આ શરીરમાં કે નાક હેતુ છે કે ના, માથું હેતુ છે કે ના, હાથ તું છું, આંગળી હતું છે કે ના, છાતી તું છે કે ના, પગ તું ના, તો જે ના ના કહેતા છતાંય આ જીવનને આધાર આપનાર જે શેષ બચે તે જ પરમ ચૈતન્ય આત્મા. એમ આ વિશ્વની અંદર પણ જે કઈ જળ ચેતન, જે કઈ જળ છે ચરાચર, એ બધામાં ના બાદ બધાને શેષ કરી નાખતા, નિશેષ તો રહેતા ભગવાન એક જ માત્ર રહે છે, નિષેધ શેષો, બધું જ ના કહેતા જે છેલ્લે બચે છે તે પરમ તત્વ પરમાત્મા. બધું જ નાશવંત છે, આજે કાલે એનો નાશ વિનાશ છે, પણ શાશ્વત એકમાત્ર પરમાત્મા છે. એટલે કહ્યું નેતિ નેતિ નિત નેતિ કહી શ્રુતિ ગા હોય, જે નિત્ય વેદો જે છે પરમ શેષ એ પરમ તત્વ ને હું ગાન કરે છે એ પ્રભુ આપ સ્વયં છો. અને એ ફરી આવું કઈ બની શકે ખરું? જે શ્વાસોશ્વાસ ઉપર નિયંત્રણ કરીને, એટલે મનને નિયંત્રિત કરીને, મનને કેન્દ્રિત કરવું, મનને સ્થિર કરવું, કરી જુઓ જોઈ. ચંચલમ હિ મનઃ કૃષ્ણ, ભગવાન ને અર્જુન પણ કહે છે, આ ફરિયાદ કરે છે ભગવાન, આ ચંચળ મન બહુ ચંચળ છે, પ્રમાથી ભયંકર તોફાની છે, એને સ્થિર કરું છું. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ, ભગવાને પણ સ્વીકાર કરે, ગભરાઈશ ને અર્જુન આ મન તો બહુ જ ચંચળ છે. જો અર્જુનની ફરિયાદ અને ભગવાનનો પ્રશ્ન જો બંને એક જ સમાધાન જો આપી શકતા હોય તો અહીંયા આગાડી વાલી કહે છે કે મનને જીતીને ઋષિ મુનિઓ પ્રાણ ઉપર એટલે કે શ્વાસોશ્વાસ પણ નિયંત્રિત કરે, ઇન્દ્રિયોને નિરસ બનાવી દે, કે આ વિષયોમાં ઇન્દ્રિયો પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં કંઈ જ નથી, પાંચે ઇન્દ્રિયો જે કંઈ ભોગો કે વિષયો ભોગવવા ઈચ્છે છે એમાં કશું જ નથી, નિરસ છે, ક્ષણભંગુર છે. આમ ઇન્દ્રિયોને નિરસ કરીને ઋષિ મુનિઓ અને એ ઋષિ મુનિઓ ધ્યાન કરતા 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 ક્યારેક એ પ્રભુને પ્રાપ્ત કરે, એમને જલ્દી પ્રાપ્ત થતા નથી. એટલે પ્રભુ આપ તો આવા પરમ ચૈતન્ય સ્વરૂપ છો, છતાંય મને અહંકારી જાણીને આપે એમ કહ્યું તો શરીર રાખ, મને અહંકારી અભિમાની સમજો આપ સમજો છો, અને એટલા માટે આપ કહો છો મને લાલચ આપી રહ્યા છો અને એક અભિમાનને પોષી રહ્યા છો પ્રભુ આપ જેવા. અને ભક્તના જીવનમાં આપ અભિમાન પોષશો તો શું થશે મારું બીજાનું? એટલે કહ્યું પ્રભુ કહેવું રાખું શરીર, અહંકારને વશ મારા અહંકારને કારણે આપ કહો છો કે શરીર રાખ. એવો કયો અભાગ્ય મૂર્ખ સુરવૃક્ષ જે ઘર આંગણે હોય, છાંયડો આપતો હોય, સરસ મજાના ફૂલની સુગંધી આપતો હોય અને પછી ફળ પણ આપતો હોય એને સુરવૃક્ષ કહેવાય, અને એ સુરવૃક્ષને ઉખાડી કાપી ફેંકી દઈ અને બાવળીઓ વાવે, ના છાંયડો હોય, ના સુગંધ હોય, ના ફળ હોય, માત્ર વાગે જ કાંટા, તો એવું કોણ કરશે કે સુરવૃક્ષને પોતાના ઘર આંગણેથી ઉખાડી ફેંકી દઈ અને બાવળીઓ વાવશે? એટલે બાવળીઓ વાવીને એને પાણી પાઈને એને ખાતર નાખે એવો કોણ મૂર્ખ હશે? પ્રભુ આપ મારી પાસે, આપ સુરવૃક્ષ સ્વરૂપ છો અને ફરીનું જીવનનો લોભ એ તો બાવળિયા જેવું છે, શું મારે મારા જીવનને લોભ મારા કરીને બાવળીઓ રોપવો મારે? હે પ્રભુ હવે કૃપા દ્રષ્ટિ કરીને મારી સામે મારી ઉપર દયા કરો, અને હું જે ઈચ્છું છું એ વરદાન આપ મને આપો. જ્યાં જ્યાં કોઈ પણ યોનિમાં જેમ કાગ ભૂસંડી કાગડો બનીને ગયા, છતાંય રામ ભક્તિ રહી, સર્પ બનીને શ્રાપ મળ્યો કે જા કોટરમાં સર્પ થઈને પડ, તો ત્યાં આગળી પણ ભક્તિ રહી અને ત્યાંથી છૂટ્યા. એમ કોઈ પણ યોનિમાં ક્યારેય પણ જન્મું ત્યાં આગળી ભક્તિ શાન મે ભવે ભવે, મને જન્મો જન્મ આપની ભક્તિનો અનુરાગ પ્રાપ્ત થાવ. ભગવાનના ચરણોની અંદર મારો અનુરાગ એવો ને એવો બન્યો રે, ક્યારે ભૂલાય નહીં. ચાહે હું માકડ મચ્છર પશુ પક્ષી ગમે ત્યાં હોઉં મનુષ્યની અંદર, તો પણ મારી ભક્તિ એની એ જ બની રહે ભગવાન. જેમ જળભરત મૃગ થયા હરણ થયા તો પણ ભગવાનની ભક્તિ રહી, તો એ મૃગના જીવનમાં નિરસ્તા લાવીને શરીર છોડી દઈને આખરે પરમ ગતિને પ્રાપ્ત થયા. પ્રભુ હવે આ મારું જે બાળક જે મારા સમાન છે બળની અંદર, વિનય અને વિવેક વિવેકી બનાવજો પ્રભુ, એને કલ્યાણ આપ, કલ્યાણ કરવા વાળા છો આપ, વિનય પદ આપવા વાળા છો, બલ આપવા વાળા આપ છો પ્રભુ, આપ એનો સ્વીકાર કરી એને શરણે લો. હે દેવોની અંદર શ્રેષ્ઠ એવા પ્રભુ, આમે એનો એનું બાવળું હવે તમે જાલો, બાહે ગ્રહી તો પાર ઉતારો. એનું નામ અંગદ છે, એને આપનો સેવક બનાવો પ્રભુ, એને એનો હાથ હવે આપ પકડો, આપના હાથની અંદર આપ અંગદનો હાથ મૂકું છું. ભગવાનના હાથમાં પોતાના પુત્રનો હાથ સોંપીને એક રાજનીતિનું કામ કરી લીધું કે ભલે સુગ્રીવ આપને પ્રિય હોય આપ એને સાચવજો, પણ અંગદ આ મારો પુત્ર છે, આપના હાથમાં મૂકો છો એટલે રાજ સુગ્રીવને આપશે, પણ યુવરાજ અંગદને બનાવે છે. કારણ જે જેનું રાજ હતું વાલીનું અને પુત્ર વાલીનું હતું, અને વાલી પણ મૃત્યુ આકસ્મિક આવી પડ્યું, બાણ વાગ્યું અને ખબર નથી મને મોત આવશે, પણ આકસ્મિક મૃત્યુ આવવા છતાંય છેવટે છેવટે બધું જ વ્યવસ્થિત કરીને જાય છે, વિદાય લે છે. સદગતિ પણ માગી લીધી, પુત્રને પણ સોંપી દીધો એટલે રાજકુમાર યુવરાજ બનાવવાનો આખું એટલે, અને પોતે ભગવાનના ચરણમાં વિલીન થઈને કહ્યું કે રામ ચરણ દ્રઢ, પછીથી વ્યવહાર બધો જ રાજનીતિજ્ઞ કહેવાય વાલી, કે બધું જ બરાબર ગોઠવી પોતાની સદગતિ મેળવીને ભગવાનના ચરણોમાં દ્રઢ પ્રેમ કરીને શરીરથી શરીરનો ત્યાગ કરી દીધો વ્યવહાર પૂર્વક, અને વ્યવહાર પણ ખરો અને એની સાથે સાથે અધ્યાત્મ પરમાર્થ પણ ખરો, અને એ શરીર કેવી રીતે છોડ્યું, બાણ તો વાગ્યું હતું, શક્તિશાળી હતો, જીવી શકે એમ હતો, ભગવાને જીવતદાન આપ્યું હતું, છતાંય જેમ એક હાથી હોય, હાથીના ગળાની અંદર સરસ ફૂલવાળા હાર પહેરાવ્યો હોય અને પોતાની મસ્તીમાં ચાલ્યા કરતો હોય, અને એકાદ હાર એ ફૂલ એના શરીર ઉપરથી નીચે પડી જાય તો હાથીને કશી અસર થાય ખરી. સુમન મહારાજ નિકંઠતે નાગ, એટલે હાથી, હાથીને ખબર ના પડે કે મારી ઉપર આ ફૂલ હતું તે પડી ગયું, એમ આ શરીર પણ એવી રીતે પડી જાય છૂટી જાય કે આત્માને સહેજ પણ વેદના ન થાય, આત્મા એના પ્રત્યે સહેજ પણ આસક્તિ ન રાખે, સાહજિકતાથી જેમ હાથીના શરીર ઉપરથી પડી ગયેલું ફૂલ કે ફૂલનો હાર એને કશું નથી કરી શકતું, ફૂલનો હાર એને કંઈ અસર થાય ખરી, વજન ઓછું થાય કંઈ નહીં, એમ આત્મા આ શરીર આત્મા ઉપરથી આ શરીર છૂટી જાય તો પણ એને કોઈ પણ દુઃખ પીડા વ્યાધિ કે કોઈ પણ અસર ન થાય, એવી રીતે આ શરીર છોડીને વાલીએ સ્વધામ ગમન કર્યું.